நமோ நோயை சௌரியந்தானம், நமோ நோய் சௌசிதானம், நமோ நோய் சௌராயிரியானம், நமோ நோய் சௌஜாயானம், நமோ நோய் சௌ திரிகாலவர்த்தி சாவணம், ஓம்காரம் இந்து சயோக்த நித்யம் ஜாயந்தி யோகின காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்களம் பகவான் மங்களம் குன்கொண்டாரி உஜேந்திரம் சுமங்கலம் நமா சுமதி சாராய் சுவானுபூத்தியாஸ்தி சுவாய் பவாய
நியமத்தார் ஊகணத்திற்க வச்ச பணம் சொன்ன ஞான ஜோதி பிரகத துரி துவாந்த சங்காத்கார ஆத்மா சங்காத்வரூ நித்யானந்த அத்துல் மகிமா சர்வதா மூர்த்தி முக்த ஸ்வஸ்மினம் உச்சே அவிச்சலதயா ஜாத் சிலஷ் மூலம் யஷ்டம் வந்தே பௌபயஹரம் மோக்ஷ லக்ஷ்மி சமிஷம் சுத் பாவன அதிகார சுத் பாவட்டு த்ரூ நித்ய விநாயக பாவ એને અહીંયા વંદન કરે છે. એવો છે ભાવ જેને જ્ઞાન જ્યોતિ વળી પાપરૂપી અંધકાર સમૂહનો નાશ કર્યો છે, એટલે કે વસ્તુના સ્વરૂપમાં પાપને પુંજ છે નહીં. વસ્તુ ધ્રુવ ચૈતન કારણ પરમાત્મા એવો જે આત્મા, એમાં પુનપાપ સંસારનો ભાવ નથી, અથવા એનો આશ્રય કરે એને સંસારનો નાશ થઈ જાય છે એમાં નથી, તેથી એનો આશ્રય કરે એને પુનપાપ એવો સંસાર નાશ થઈ જાય છે. જે નિત્ય આનંદ આદિ અતુલ મહિમાનો ધરનાર છે એવો છે આત્મા. સત્તા અસ્તિત્વ ધ્રુવ પણ નિત્ય આનંદ આદિ અતુલ મહિમાનો ધરનાર છે, અતિન્દ્રિય નિત્ય આનંદનો એ ધરનાર આત્મા છે. એ આત્માને આત્મા કહેવામાં આવે છે. એ આત્માનું શરણ લેવું એ ધર્મ છે. જે સર્વદા અમૂર્ત છે, ત્રિકાળ અમૂર્ત છે, વસ્તુ ત્રિકાળ રંગ રંગ સરસ વિનાની અમૂર્ત ચીજ છે, જે પોતાના અત્યંત વિચલ્પના વળ્યું, પોતામાં અત્યંત ચળતો નથી, એથી ઉત્તમ શીલનો મૂળ છે, ઉત્તમ સ્વભાવ અવિચળપણે છે, તેથી તે ઉત્તમ સ્વભાવનું મૂળ જેવું છે. વસ્તુ પોતે ઉત્તમ શીલ સ્વભાવનું મૂળ છે, એનો આશ્રય લેનારને પણ અત્યંત અવિચલપણે ઉત્તમ શીલની પ્રાપ્તિ થાય છે, એની પ્રાપ્તિ થાય એમ કે પોતામાં અત્યંત અવિચલપણે જળે ને એ રીતે ઉત્તમ શીલનું મૂળ જો ધ્રુવ છે, તે ભયને હરનારા એવો જે આત્મા કારણ પ્રભુ, એ ભવભયને હરનારના ભવભય એમાં નથી, અને એનો આશ્રય કરે એને ભવભય રહેતો નથી, એવા મોક્ષ લક્ષ્મીના ઈશ્વરવાન છે. તો તીખાળી વસ્તુ મોક્ષ લક્ષ્મી છે, મુક્ત લક્ષ્મી પડી ચંદ્રમાં, અનંત આનંદ અનંત શાંતિ યુગે એવો ઈશ્વરવાન સ્વામી, એવું આત્મા, એને હું વંદું છું, ઉપાદે છું એમ કહેતા અહીં વંદું છે. નિત્યાનંદ પ્રભુ ધ્રુવ, એને હું વંદું છું એટલે એનો હું આદર કરું. મારે આદરવાળી વસ્તુ હોય તો એ છે, જેની ભૂમિકામાં આચરણ કરવું છે, એ આચરણ જેને આશ્રે પ્રગટ થાય એવો જે ભગવાન આત્મા, એને હું વંદન કરું છું. મુનિ પોતે ચુમાળીનો ટીકા થઈ, ટીકાનો શ્લોક 45-46. આ શુદ્ધ ભાવ સ્વરૂપ કારણ પરમાત્માનું સ્વરૂપ છે. બિન બિન રીતે કહે છે પણ છે તો શુદ્ધ ભાવની રચના બધી. વર્ણ રસ ગંધ ફાથા થી પૂષણ નવ ઉસિયાદી પજાયા સંખાણા સહણા સવે દિવસ નો સંતી અરસંગ અરુણંગ ગંધમ અવતમ ચેદના ગુણમ અસદમ જાણ અલિંગ ગહણમ જીવમ અનિલિત સંતાન. નીચે હરિગીત સ્ત્રી પુરુષ આદિ પર્યાયો રસ વર્ણ ગંધ સ્પર્શને સંસ્થાન તેમજ સહન સૌ છે નહીં જીવ દ્રવ નહીં. જીવ ચેતના ગુણ અરસ રૂપ અગંધ શબ્દ અવ્યક્ત છે, વળી લિંગ ગ્રહણ વિહીન છે, સંસ્થાન બાક્યું નથી એને. આ સદભાવ અધિકાર ના કારણ પરમાત્મા એને કહેવામાં આવ્યો છે. ધ્રુવ સ્વરૂપ નિત્યાનંદ નિત્ય એક સમયની પર્યાય વિનાનું, હું પાપ સંસાર વિનાનું તો ખરું પણ એક સમયની દશા વિનાનું શુદ્ધ ભાવ અહીંયા કારણ પરમાત્મા, જેમાંથી કાય પરમાત્મા પ્રગટ થાય. કારણ પરમાત્મા એટલે ચિત્રાળી વસ્તુ, એ કારણરૂપ પરમાત્મા, એનો આશ્રય કરે એને કાય પરમાત્મા પ્રગટ, એટલે શિર ભગવાન દશા પ્રગટ થાય. અહીંયા બે ગાથાઓમાં પરમ સ્વભાવ ભૂત એવું, પરમ સ્વભાવ ભૂત એવું એમ સ્વભાવની વ્યાખ્યા કરે. પરમ સ્વભાવ જેનો ટીકાવ, એક સમયની પર્યાયનો પરમ સ્વભાવ નથી. ટીકાવ ચૈતન દોર ધ્રુવ નિત્ય, એ પરમ સ્વભાવ ભૂત એવું, એ પરમ સ્વભાવ ભૂત એવું જે કારણ સમય પરમાત્માનું સ્વરૂપ, એનો પરમ સ્વભાવ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત સ્વચ્છતા વગેરે પરમ સ્વભાવ ભૂત એવું જે કારણ પરમાત્માનું સ્વરૂપ, તેને સમજ પુડળી વિકારનું નથી, એને વિકાર છે નહીં. ઉદગળિતના વિકારો દ્રવ સ્વભાવમાં છે નહીં, એ તો પુદગળની બધી રચનાઓ છે. નિશ્ચયથી પાંચ વર્ણ આત્મામાં નથી, પાંચ રસ નથી, બે ગંધ સ્વરૂપમાં નથી, આઠ પર સ્ત્રી પુરુષે નપુંસકાદિ વિજાતિ વિવાહ વંજન પર્યાય એટલે જન્મ્યો ઉદગમની સ્ત્રી પુરુષ નો પુષ્ટિ શરીરની આ અવસ્થાઓ ઉદગમની જળની સાતો સ્ત્રીનું શરીર પુરુષનું શરીર ને પુષ્ક આદિ વિજાતિ આત્માથી જાત જેની જુદી છે તેવો વિવાહ વ્યંજન પર્યાય આ પુદગવ વિવાહ વ્યંજન પર્યાય એ રહી છે આત્મા આત્મામાં છે શરીરના અવયવો આદિ બધા પુદગવના છે સ્ત્રી પુરુષ ના પોષક ના અવયવો એ બધા જળના છે ભગવાન આત્મામાં નથી વિવાહ વ્યંજન પર્યાય આ કૃતિ છે ને બારની પ્રગટ કૃતિ જળનું સ્વરૂપ પરમ સ્વભાવભૂત કારણ પરમાત્મા પોતી ટીકાળી ધ્રુવ સત પોતી એમાં આથી છે ઉપજાલી સંસ્થાનો નથી છેલ્લે લીધું સમચર સંસ્થાન છેલ્લે લીધું કુંભારી સંસ્થાન નથી પાંચ મિનિટ છે ને કુંજારી સંસ્થાન નથી સંગ્રહમાં વધનારા ત્યાંથી લીધું પહેલેથી લીધું પેલામાં છેલ્લેથી લીધું કુબજાની સંસ્થા તો પુદગવ ના થાય બધા આકાર નાક ને આંખી ને આ બધું આકાર શરીરનું આ તો માટીનો આકાર છે શરીરના અવયવોનો આકાર બધો એ સ્ત્રી પુરુષ નપુષક નો એક માટીનો જળનો પુદગવનો અજીવનો છે એ જીવ સ્વરૂપ ભગવાન ધ્રુવ તત્વ જોકે એની પર્યાયમાં આવી નથી તો પુદગવ છે ને જીવની પર્યાયમાં આ નથી સુદ્રવ્યમાં તો એ હોય છે ને પુદગુણોને જ છે વતરનારા કાદી ક્ષણનો પુદગુણોને જ છે જળને છે આ બધા આકારો જળમાં જળને જળમાં જળને છે ભગવાન આત્મા ચૈતન દ્રવ્યમાં એ કઈ છે નહીં એ પુદગલોને જ છે જીવોને નથી એમ કે અસ્તિના શકે આ બધા આકારો જળના છે જળમાં છે આત્માને નથી એવો ભગવાન આત્મા નિત્ય આનંદ સ્વરૂપ આત્મા એનો આશ્રય કરવા લાયક એનો આશ્રય કરે એને ધર્મ થાય સંન્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે મોક્ષ નો માર્ગ નિશ્ચય કે સાથો એ આ ત્રિકાળી ભગવાન ધ્રુવ નિત્યાનંદ એનો અંતર આશ્રય કરે એને મોક્ષ માર્ગ થાય મોક્ષ માર્ગ કઈ નિમિત્ત ને આશ્રય કરણે આશ્રય થાય નહીં સંસાર અવસ્થામાં સ્થાવર ચેતનાની વ્યાખ્યા કરે છે સ્થાવર નામ કર્મયુક્ત સંસારી જીવને આ એકંદરી જીવ પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ એ સ્થાવર નામ કર્મયુક્ત સ્થાવર નામ કર્મ સહિત વાળાથી સંસારી જીવને કર્મ ફળ ચેતના હોય છે પંચાસ્તિકાય ગાથા મિત્ર સાવર નામ કર્મ ને સંસારી જીવન કર્મ ફળ ચેતના, એને તો હરખ ને શોક એટલે એને દુઃખ નું જ વેદન છે એમ કે છે. કર્મ ફળ ચેતના એકેન્દ્રીને દુઃખ નો જ અનુભવ છે, દુઃખ ની ચેતના છે. પૃથ્વીના જીવો એકંદરી પાણીના અગ્નિના વાયુના વનસ્પતિના એને એક દુઃખ નો જ અનુભવ ચેતના ને છે. રથ નામ કર્મયુગ સંસારી જીવને ત્રસ જીવો છે, બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચૌદ ઇન્દ્રિય પંચેન્દ્રિય. ત્રસ નામ કર્મયુક્ત સંસારી જીવને કાર્ય સહિત કર્મ ચેતના સહિત રાગ દ્વેષના કાર્ય સહિત કર્મ ફળ ચેતના હોય છે. ત્રસ જીવને મિથ્યા ભ્રાંતિ અને રાજવેશરૂપી કાર્ય સહિત તેને કર્મ ફળ ચેતના દુઃખનો અનુભવ છે. સરસ જીવને કાય ફળ ચેતના સહિત દુઃખનો અનુભવ છે. સ્વર્ગના દેવોને પણ મિથ્યાત અને રાજવેશ જ્ઞાની લેવાથી એવા કાય સહિત દુઃખના ફળને વેદે છે. સ્વર્ગના દેવો દુઃખના ફળને વેદે છે કે રાજવેશ ને મિથ્યાતના કર્મ, કર્મ એટલે ભાવ કર્મ, ભાવ કર્મ કહો કે કાય કહો, ત્રસ જીવો બે ઇન્દ્રિય માંડીને પચેન્દ્રિય નારકી મનુષ્ય દેવ ધોર પશુ એ બધા વિકારી પરિણામના કરતા કાર્યરૂપે થઈ અને તેના ફળરૂપે દુઃખને અનુભવે. આ બધા અબજોપતિ ને કરોડોપતિ ને સ્વર્ગના દેવોને કહે છે દુઃખના ફળને ભોગવે એમ કહે છે. વિભાવિત વિકારી પરિણામ તેને કરતો કાર્યરૂપે મારું કાર્ય છે એમ કરતો કર્મ ચેતના પણ એ પ્રણમતો વિકારના ભાવરૂપે પ્રણમતો વિકારના ભાવના દુઃખ રૂપે અને અનુભવે. કે છે ને ભાઈ આ પૈસા સુખી છે, બાદશાહી છે, અહીં તો કે છે કે જ્ઞાની પ્રાણી અનાદિના બે ઇન્દ્રિયથી માંડીને પચેન્દ્રિય સ્વરૂપના આનંદના ભાવની અને આનંદના ફળની ખબર નથી એ જીવો તો એકલા. દ્રવિડિંગી મુનિ નવમી ગ્રહે જનારો એવો પણ મુનિ કાય સહિત કર્મ ફળ ને ભોગ જેમ કે છે. નિગંબર મુનિ હો એ વસ્ત્ર નો તાણો ન હોય, જંગલમાં રહેતો હોય પણ અંદરમાં રાગના કાય સહિત મિથ્યાતના કાય સહિત એ કર્મ ફળ એટલે દુઃખના ફળને વેદે છે. સંયોગને વેદે છે ને કરે છે એમ નહીં એમ કે છે. સમજાય છે સાહેબ? મોટા અનાજ નું જીવ લક્ષ્મી વાળા સ્વર્ગના જીવ સંયોગ ને કરે છે ને સંયોગ ને ભોગવે છે એમ નહીં. પણ સંયોગી વિકારી ભાવને કરે અને એના ફળ ને દુઃખ ને ભોગવે. રસ નામ કર્મયુક્ત સંસારી જીવને પચેન્દ્રી મનુષ્ય ને પચેન્દ્રી દેવ રસ થી મારી નાયુ ને એ કાય થઈ. ઓહો, ભાવના ભાન વિનાના પ્રાણી એ પુનપાપના ભાવ, વિખ્યાત ભાવ, રાજવિષ્ણુ ભાવ, તેનું કર્મ, તેનું કાય કરતો તેમાંથી દુઃખને અનુભવે છે. સમજાવું કાંઈ? પચેન્દ્રી દિગંબર મુનિ એ પણ કહે છે કે મિથ્યાદ્રષ્ટિ છે એ રાગના વિકલ્પને કાય પોતાનું માને છે. એવો જીવ, કારણ કે રાગ રહીત સ્વભાવ એનું તો ખબર નથી, તેથી પંચ મહાવ્રત બાર ના પાવતો પંચમાં 28મો ગુણ એ પ્રાણી વિકારના ભાવનું કાય કરે છે, એના ફળમાં એને દુઃખ નું વેદન થાય. છોકરા છોડે, રાણી છોડે, રાત છોડે, જંગલમાં રે, મૌન રે, શરીર થી બ્રહ્મચર પાળે, આ જીવન છતાં ભગવાન આત્મા આનંદ સ્વરૂપ, કારણ પરમાત્મા પોતે છે એની એને ખબર નથી. એથી એના કાયમાં વિકારી પરિણામ નું કાર્ય કરે અને એના દુઃખ ના ફળ ને ભોગવે. આ ચાર ગતિના જીવો દુઃખી છે કે ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ નો નાથ એવો જે આત્મા, એનું જેને અંતર ભાન નથી, આશ્રય નથી, એનો આધાર લીધો નથી, એને એકલા પુણ્યના પરિણામ નો કરતા ને આધાર લઈ દુઃખ ને ભોગવે. હા હા હા, રસ નામ કર્મયુક્ત સંસારી જીવને કાય સહિત એકંદરીને કાય નતું ગણ્યું, એ તો કર્મ ગણ્યું, બહુ ગૌણ છે. કર્મ ચેતના એકંદરીને છે તો ખરી, દુઃખ ના ફળ ની વિશેષતા ના અધિક માં એને એ ગણી નહીં. અને આ ત્રસજીવ એવા સંસારી ને કાય થઈ, કાય થઈ એટલે વિકારી પરિણામ ના કર્મ કર્તવ્ય થઈ, વિકારી પરિણામ એ મારું કર્તવ્ય છે, એ મારું કાય છે, એવા ભાવ વાળો જીવ કર્મ ફળ ચેતના ને ભોગવે છે. એ તો દુઃખ ના ફળ ને ભોગવે છે, વિકારી ભાવ એનું ફળ દુઃખ. પંચમહાવ્રતનું ફળ, પંચમહાવ્રતનું કર્મ વિકાર અને એનું ફળ દુઃખ એમ કે દાડ નક્કી જાય ને માણસ. અહીં કહે કે પંચમાવતી ધર્મ, પાંચ માસ લઈ જાય ચારિત્ર. અહીં તો અનાદિ ની વાત છે ને, કૃષ્ણજી અનાદિ, એને એવા પંચમાવર પણ અનંતવાર લીધા કર્યા, એ તો રાગ નું કાર્ય છે. હા, અને એ દુઃખ ને ભોગવે છે, અધર્મ ભાવ ને ભોગવે છે એમ કે પંચમાવર્તના પરિણામ એ અધર્મ છે, ધર્મ છે, વિકાર છે, વિભાવ છે, એને કરે ને એને ભોગવે એના પ્રમાણ. આવી વાત ક્યાં ગઈ ચેતનજી? નથી તમને સાંભળી જોવું શું કે છે. ભગવાન આત્મા આનંદ સ્વરૂપ, સચ્ચિદાનંદ આત્મા, સત શાશ્વત અતિન્દ્રિય આનંદ નો ખજાનો પ્રભુ છે. હા, એની અનાદિ ની અજ્ઞાની ને ખબર નથી, તેથી તે અજ્ઞાની શુભ શુભ ભાવ ને કરતો, એના દુઃખ ના ફળ ને ભોગવતો રખડી રહ્યો. વા, મિથ્યાદર્શી ચક્રવર્તી સગન ના રાજ ને ભોગવે, રાજ ને ભોગવતો નથી. એ વખત નું રાગ આ સંઘરાજ મારો મારી એવો જે રાગ મિથ્યા સહિત નો એને એ કરે, અને એના દુઃખ ના સ્વ ને વેદે, માને કે અમે સુખી થઈએ, અમે સુખ અમને મળે છે, ધૂળમાં સુખ નથી. પાંચ પચીસ લાખ પાંચ પચીસ કરોડ રૂપિયા હોય એનું જેને લક્ષ જાય છે, અને એમાં જે રાગ થાય છે, અજ્ઞાની રાગ નો કરતા છે, લક્ષ્મી નો કરતા નથી, લક્ષ્મી લાવતો નથી, લક્ષ્મી છોડતો નથી. એ વખત નો રાગ જે વિકાર એને કરે, અને એમ માને કે મેં લક્ષ્મી મેળવી, અને રાગ ના ફળ ને દુઃખ ને ભોગવે, અને માને કે હું લક્ષ્મી ના સૌ ને સુખી થઈને ભોગવું છું, મૂંડ છે હું છોડવાય શું છે. આ મારી આ દુનિયા થી વાત જ જુદી. ઘર વખતો પાંચ પચીસ લાખ નો બંગલો હોય ને બેઠો હોય, જૂના શરીર ઠીક હોય, ચિકન પૂરી, ઉત્તરવેલાના ભજીયા, તાજા ઊના કડકડતા ખાતો હોય, એ ખાતો નથી. જળ નહીં જોઈએ, પૂતગળ નહીં થાય, એમાં માને છે કે હું આ ખાઉં છું, આ ભોગવું છું, એવો જે મિથ્યા ભાવ એને કરતો દુઃખના ફળને તે ક્ષણે ભોગવે છે. હા હા હા, દ્રષ્ટિ તદ્દન ફેર છે. ગરીબ ગરીબ ક્યાં હતો? એ તો દુઃખી છે, ગરીબે દુઃખી ગરીબ છે ક્યાં મુંબઈ? ગરીબ તો બહારની ચીજ ની અપેક્ષા કર્યું, પણ બહારની ચીજ તો એનામાં છે નહીં. પૈસા હોય દાદા ન હોય એ તો બહારની ચીજ છે, એનામાં તો છે નહીં. એટલે એને ગરીબ ને સદન કેવો એ વાત મૂર્ખાઈ ભરી દીધે. અહીં તો અંદર માનતા એની જે છે, ક્યારે હું ગરીબ, મને દુઃખ એવો જે ભાવ વિચારી એને કરે, અને વિકાર ના ફળ ને દુઃખ ને ભોગવે એમ પૈસા વાળા સમજો પતિ કે ચક્રવર્તી, આ મને રાજ આ મારા પૈસા એવી મમતા ને કરે, અને મમતાના ફળ ને દુઃખ ને ભોગવે, તો એમાં બે હરખા છે. હા, ભગવાન પોતાના આનંદ સ્વભાવથી ખસીને જેટલો વિકાર એટલો કરે પુણ્યને પાપનો, એટલું એને ફળ તે ક્ષણે દુઃખનું વિધન આવે. કર્મ ફળ ચેતના જોને વાત કેવી કહી છે. આમ જ્ઞાન સ્વરૂપ ભગવાન, અતિન્દ્રિય આનંદ સ્વરૂપ પોતાનું હોવાપણું, એનો તો અંતર્મુખ થઈને સ્વીકાર નથી, અને આ વિકલ્પો પુનપાપ ના થાય એનો સ્વીકાર છે. એનો અર્થ એ કે કાર્ય મારા, એટલે એનો અર્થ કે એનો હું કરતા અથવા એ રૂપે થનારો હું વિકારપણે, વિકારપણે થનારો હું. વસ્તુ તો નિર્વિકારી શુદ્ધ આનંદ સ્વરૂપ છે, એને વિકારપણે થનારો હું અને એના દુઃખના ફળને ભોગવનારો હું. એ દુઃખ ન માને સુખી, એવી સુખી છો એ માનતા જ મિથ્યાદ્રષ્ટિ દુઃખરૂપ છે. કાર્ય પરમાત્માને ને કારણ પરમાત્માને બે વાત કરી, એકન્દ્રી જીવને એકલું કર્મ ફળનું દુઃખનું ભોગવું છે, અને ત્રસ્ત જીવો બેન્દ્રી જીવથી માંડીને એ બધા અજ્ઞાની પચેન્દ્રી સુધી નવમી ગૃહે જનારા એ બધા રાગના કરતા કર્મ એનું જી અને એનું ફળ દુઃખ એને ભોગવે, એ ભોગવે અને એ પચેન્દ્રી ભોગવે. બે ઇન્દ્રી એળ એળ એ પણ ત્રસ્તે કઈ વીરીનો ઉધાર છે ને, એટલે એને રાગનું કરવું, પુણ્યનું કરવું, પાપના ભાવનું કરવું, એવી કર્મ ચેતના સહી કાય સચેતના થઈ કીધું, એ કર્મ ચેતના થઈ દુઃખ ને ભોગવે છે એમ. આમ તો મેલ મેલમાં રહેનારો એનું કર્તવ્ય તો અજ્ઞાનીનું વિભાવના પરિણામનું કર્તવ્ય, અને એના ફળનો દુઃખનું ભોગવું તો હું નહીં. શું હોય છે આ બધા છોકરા મોકરા હવે તો સુખી થતા છે ને, સુખી નહીં છોકરા, કોના છોકરા કહેવાય એના છોકરા તો અજ્ઞાની ના વિકાર ભાવ છે, એની પ્રજા અજ્ઞાની ની વિકાર ભાવ એની પ્રજા, પ્રજા છે ને વિકાર ભાવ એની પ્રજા, અને એના ફળ ને દુઃખ ને ભોગવે એ પ્રજા ને દુઃખ ને ભોગવે. હવે લીધા આત્મા ને, આ તો અનાત્માની વાત કરી છે. કાર્ય પરમાત્મા ને, કાર્ય પરમાત્મા એટલે સિદ્ધ ભગવાન, અશરીરી પરમાત્મા થયા, અને કારણ પરમાત્મા ને, કાર્ય પરમાત્મા એટલે સિદ્ધ ભગવાન અશરીરી પરમાત્મા અથવા કેવળ જ્ઞાની, અને કારણ પરમાત્મા એટલે ત્રિકાળી જ્ઞાયક ભગવાન, પોતાનો ત્રિકાળી સ્વભાવ એ કારણ પરમાત્મા, એને શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે, એને શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. સર્વજ્ઞ પરમાત્માને એટલું જ્ઞાન જ એટલું હોય એનું કાર્યરૂપે, અને કારણ પરમાત્મા ધ્રુવમાં પણ એટલી શુદ્ધ જ્ઞાન ચેતના જ છે. એકન્દ્રીને દુઃખનું ફળ, કર્મ ફળ ચેતના, ત્રસ્તને કાય સહિત દુઃખ ફળનું ભોગવું, હવે આત્મા કારણ અને કાર્ય આત્મા, બોલો તો અનાત્માની વાત છે. ભગવાન આત્મા શિકારી પ્રભુ શુદ્ધ ધ્રુવ ચૈતન્ય, જેમાં શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે, એમાં એટલી શુદ્ધ જ્ઞાન ચેતના, જ્ઞાન સ્વરૂપનું કેતુ અને ભગવાન પરમાત્માને પણ કાર્ય પરમાત્માને શુદ્ધ જ્ઞાન છે. તેથી શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે, તેથી કાર્ય સમયસર ને કારણ સમયસર ને, એટલે પરમાત્માને, સર્વજ્ઞને અને કારણ સમયસર ટીકાવને સહજ ફળનું શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. એને ફળના જ્ઞાન ચેતનાના આનંદનું ફળ છે. સ્વભાવમાં તો શુદ્ધ જ્ઞાન ચેતનાનો આનંદ છે કારણ પરમાત્મા, પણ કાર્ય પરમાત્માને સહજ ફળનું શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. આ ઉત્કૃષ્ટ વાત કરી છે. ચોથે ગુણસ્થાને શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે, પૂરી નથી, પૂરી તેરમે હોય છે, એથી એને અહીં એને ગણવામાં આવ્યું છે. એથી કેટલા કાઢે છે ને સાહેબ, આશ્રમમાં ઉત્કૃષ્ટ વાતું છે એની. તેથી અમારું મધ્યમ કે જગન પરિણમન જગન આચાર આદિ હોય તો પણ એને સાધું છે. એમ ઉત્કૃષ્ટ હોય એમ ભલે સાહેબ આશ્રમની વાત હતા.
અરે
જાત જોઈએ, એ વસ્તુ જોઈએ, એ જાતની પરણતી જોઈએ ને, અવિકારી પરણતી જોઈએ ને. કે છે ત્રિકાળી ભગવાન આત્મા, એમાં શુદ્ધ જ્ઞાન ચેતના એટલું જ્ઞાનનું ચેતવું એવું સ્વરૂપ એનું છે બસ. અને કાર્ય પરમાત્મા સર્વજ્ઞ પ્રભુ થાય આત્મા ત્યારે એને પણ શુદ્ધ જ્ઞાન ચેતના હોય. તેથી કાર્ય સમયસારને, સર્વજ્ઞ પરમાત્માને અને આ કારણ સમયસારને, આ કારણ પ્રભુ ભગવાન આત્મા પોતાનું નિજ, એને સર ફળનું શુદ્ધ જ્ઞાન ચેતના હોય છે. એને તો શુદ્ધ જ્ઞાન ચેતનાના સુખનું ફળ હોય છે એમ કે છે. આત્મામાં પણ શુદ્ધ જ્ઞાન ચેતનાનું ફળ આનંદરૂપ છે, અંતર ધ્રુવમાં ભગવાન આત્મા અંદરમાં શુદ્ધ જ્ઞાન ચેતના અને જ્ઞાન ચેતનાના સ્વરૂપ અતિન્દ્રિય આનંદનું અનુભવ એનું વસ્તુ સ્વરૂપ જ છે. કાય પરમાત્મા સર્વજ્ઞ થાય એટલે એને શુદ્ધ જ્ઞાન ચેતના અને શુદ્ધ જ્ઞાન ચેતનાના સ્વરૂપે અતિન્દ્રિય આનંદનું વેદન એક શુદ્ધ જ્ઞાન ચેતના, સહજ ફળ શુદ્ધ જ્ઞાન ચેતના એને કર્મ પ્રવચન સાર નક્કી શુદ્ધ ઉપયોગ ને કર્મ ચેતના એનું ફળ છે. ખરેખર કેવળ જ્ઞાન રૂપી કાય છે ને એનું ફળ અતિન્દ્રિય આનંદ છે. એમ નીચે સમ્યક દર્શનમાં કારણ પરમાત્મા એવો ધ્રુવ સ્વરૂપ એને પકડ્યો, એનો અનુભવ કરીને પ્રતીત કરી કારણ પરમાત્મા પોતાનો સ્વભાવ સ્વીકારી એનો આશ્રય કર્યો, એને સમ્યક દર્શન રૂપી કાર્ય એટલે જ્ઞાન ચેતના દર્શન એટલે જ્ઞાન ચેતના રૂપી થોડી જ્ઞાન ચેતના રૂપી કાર્ય એનો થોડું અતિન્દ્રિય આનંદ રૂપી ફળ સમજાવું કઈ. એકેન્દ્રીને પૂરણ દુઃખરૂ ફળ, ત્રસ્તને પૂરણ કાર્ય ચેતના સહિતનું દુઃખરૂપ ફળ, પરમાત્મા કાર્ય પરમાત્માને પૂર્ણ શુદ્ધ જ્ઞાન ચેતના પૂર્ણ આનંદનું ફળ, કારણ પરમાત્માને પૂર્ણ જ્ઞાન ચેતના રૂપી પૂર્ણ આનંદનું ફળ, અને કારણ પરમાત્માનો આશ્રય લઈને સમ્યક દર્શન જેને પ્રગટ કર્યું એને ઊંચી જ્ઞાન ચેતના સહિત ઓછું જ્ઞાન ચેતનાના આનંદનું ફળ. કેવું છે આપણું દુઃખ પણ કઈ છે જોવું પણ એ વાત એમાં આવી જાય. સાધક થયા સ્થિતિ થશે, સાધક થાય ત્યારે સ્થિત થાય ને, કઈ ક્યારે સમયસર ક્યારે થાય ને, સાધક થાય ત્યારે ને, સાધક થાય ત્યારે એને શું થાય એ વાત જોવું રાખી સમજાવું થાય. ભગવાન શિકારી આત્મા જે શુદ્ધ જ્ઞાન ચેતના અને શુદ્ધ આનંદના ફોળવાનું સ્વરૂપ એમ છે, શિકાર આત્માનું સ્વરૂપ જ એવું છે. હવે એની જેને પરિપૂર્ણતા પર્યાયમાં થઈ ગઈ એને તો જ્ઞાન ચેતના કેવળ જ્ઞાન પૂરણ અને અતિન્દ્રિય આનંદ પૂરણ એ તો સાધક થઈને સાજ દશા પ્રગટ થઈ ગઈ. પણ સાધક થાય ત્યારે વસ્તુ સ્વરૂપ કારણ ભગવાન કારણ પરમાત્મા અથવા કારણ જીવ પોતે એનો આશ્રય લઈને સંયમ દર્શન જ્ઞાન આદિ અનંત ગુણની નિર્મળ પર્યાય રૂપી કર્મ નામ કાર્ય એ કાર્ય સહિત અલ્પ આનંદનું વેદન અનુભવ એ સાધક જીવને હોય છે. સમજાણું કાંઈ આમાં પૂરણ લીધું એના હિસાબે અપૂરણ વાળાને જરી કર્મ ચેતના કર્મ ફળ ચેતના છે એને ગૌણ કરીને એ તે શુદ્ધ જ્ઞાન ચેતના આનંદ ફળ છે એમ પણ અધ્યાત્મની એકરૂપ દ્રષ્ટિથી કહેવામાં આવે છે. એકમાં એના બે ભાગ ન પડે. જયારે એને ભાગ પાડવો હોય અપૂરણ છે જ્ઞાન ચેતના સ્વરૂપમાં એકાગ્રતા જ્ઞાનની ઓછી છે ત્યારે એને આનંદનું ફળ પણ ઓછું છે. ત્યારે એને કાંઈક રાગનો ભાગ અને દુઃખનો ભાગ છે એને નેય તરીકે ગણીને કહીએ તો એમાં નથી, અને અસ્થિરતાના સાધન તરીકે બચમાં ગણીએ તો એને થોડું કર્મ ચેતના કર્મ ફળ ચેતના છે. જાણવા લાયક, જાણવા લાયક એવી શાસ્ત્રની શૈલી એવી છે. ત્યારે બધા કે જોવામાં તો કેવડીને જ્ઞાન ચેતના કીધી છે, છઠ્ઠે ચોથે પાંચમે ન હોય. અરે ભગવાન મતી જ્ઞાન ને પરોક્ષ કહ્યું છે, તત્વાસૂત્રમાં તત્વને પકડે ત્યારે પરોક્ષ ક્યાં રહે છે? પોતાના સ્વભાવને જાણે છે એ તો પોતાના સ્વભાવને જાણે પ્રતજ્ઞાન છે, પ્રતજ્ઞાની પરોક્ષ હોય. એ વાત ગૌણપણે રહેલી હોય એને સમજવી જોઈએ ને. આથી સહજ સુજ્ઞાન ચેતના સ્વરૂપ નિજ કારણ પરમાત્મા સહજ શુદ્ધ જ્ઞાન ચેતના સ્વભાવ શીખાડે એવો નિજ કારણ ભગવાન પોતાનો આત્મા નિજ છે ને પોતાનો આત્મા સંસાર અવસ્થામાં કે મુક્ત અવસ્થામાં સર્વદા એકરૂપ હોવાથી ઉપાધિ છે ને એ સિદ્ધાંત જેવું કહ્યું જાણ છે ને અરસંગનું જાણ અલિંગ ગ્રહણ જીવમ જાણ જીવમ એમાંથી કહેવું અરસમાં જાણ છે અને બધે ઠેકાણે ગાતા છે. આવો જીવ સંસાર અવસ્થા હોય મુક્ત અવસ્થા હોય નિજ કારણ સ્વરૂપ ભગવાન શીખાડે છે એ તો સર્વદા એક રૂપ હોવાથી એમાં તો સંસાર અવસ્થા મોક્ષ અવસ્થાના ભેદ ધ્રુવ જ્ઞાય ભગવાન શુદ્ધ ભાવ આવે અધિકાર છે ને શુદ્ધ ભાવ શીખાવ ધ્રુવ શુદ્ધ ભાવ એમાં બંધ ભાવ ને મોક્ષ ભાવ નો પર્યાય નો પણ જમા ભાવ એક રૂપ શીખાવી ભાવ ઉપાધિ છે એ ધર્મી જીવને અંતર આદરણીય છે શીખાવી ન્યાય ધ્રુવ ભાવ એ ધર્મી ને આદરણીય ને ઉપાદેય અને આચરણીય છે એ વાત સાંભળતા કેટલાક ને થઈ મળી જાય પણ આ તો બધી વાતો આવી છે ઉત્કર્ષ વાત કીધી પણ ઉત્કર્ષ વાત હોય એવી કે નોથી બીજી કે એની એટલી વાત નથી વિપરીત કે ઉદ્દેશિત નથી કરતું સાધારણમાં કે ઉદ્દેશિત હોય તો વાંધો નથી એમ કે ઉદ્દેશિત કરેલો આ લી અને દેવાનો ભાવ બધા મુનિ નથી અને મુનિ માને છે અને આ મુનિ નથી અને મુનિ પણ પોતે માનીને લે છે આ ઉદ્દેશી બે મિથ્યા શ્રદ્ધા કરનારા છે કર્મ ચેતના સેવનાર એમ કે છે હા એ વાત એવી વસ્તુ સ્થિતિ એવી છે અને વસ્તુનું સ્વરૂપ આવું છે એમાં કોઈના કરણી માંથી કઈ બિલ્ડિંગ નવું થાય જો ભગવાન આત્મા સંસાર દશા હોય વિકારી કે મોક્ષ દશા હોય નિર્વિકારી અવસ્થા છે ટીકાવ કારણ પરમાત્મા ધ્રુવ સ્વરૂપ એવો બે અવસ્થામાં સર્વદા એક રૂપ છે દેખો બે અવસ્થામાં ટીકાવ એક રૂપ છે એક રૂપ હોવાથી કે સંકેતી ને તે ઉપાધિ છે એવો નિત્યાન ભગવાન જ આદરણી છે નિમિત્ત નહીં રાગ નહીં પર્યાય ઉપાધિ નહીં કુમકુમ આચાર કે છે એ ઉપાધિ છે એમ હે શિષ્ટ જાણ એમ આવ્યું ને એમાં જાણ અલિંગરણ જીવમ અદિન સંસાન આવો જે જીવ છે એને તું જાણ એનો અર્થ આવો જે જીવ છે તે ઉપાધિ છે તારે એવું કઈ ગમે છે જાણી કોઈ મજા આવે એવી રીતે એકત્વ સપ્તમાં શ્રી પદ્મનંદી આચાર્ય કૃત પદ્મનંદી પત્રિકા નામના શાસન વિશે પદ્મનંદી આચાર્ય ત્યાં દિગંબર સંત વનવાસી મુનિ વનવાસી શાસ્ત્ર પદ્મનંદી પત્રિકા શ્રીમદ એને વનવાસી વન શાસ્ત્ર કહે છે વનમાં લખાયેલું માટે વન શાસ્ત્ર પદ્મનંદી વગેરે આ બધા વન શાસ્ત્ર છે સમયસાર જંગલના વનમાં રહેલા લખેલા છે એ તો આઈના વનમાં લખેલા હતા તડકન આગી ત્યાં છે ને અખિલેશ્વરની પાસે બહુ તાળી તાળી હજારો તાળી છે અત્યારે પછી કહેતા હતા કે આ તાળી દરિયાનું પાણી નજીક હતું અત્યારે આવું નહીં તાળી બહુ ત્યાં તારીના પત્ર લઈને એમાં લખાઈ નાખે આ સટકના અક્રેશ્વર ઓલા ત્યાં ગામમાં જતા નહીં સજો સજો જતા દેખાતા જૂની પ્રતિમા છે ને 2000 વર્ષની, સજો એક જ બીજી ગમ છે, ભોયરામાં પ્રતિમા છે પુરાણ જૂન 2000 વર્ષની, હા એક અંકલેશ્વર માં છે ને અંકલેશ માં તો ખવાઈ નહીં પડતા, જૂની પ્રતિમા છે. મુનિઓ ક્યાં રહેતા? પુષ્પધન ભૂત બોલી ત્યાં રહે, ત્યાં નરતા છે સત્ય નાગી ચાર પત્રો ઘણા. એ વનશાસ્ત્ર એમ કેમ છે એના અધિકારમાં 39 માં શ્લોક દ્વારા, એકત્વ સુક્તિમાં 39 શ્લોક દ્વારા કહ્યું છે, આત્મા ભિન્નમ તદ અનુગતિ મત કર્મ ભિન્નમ તયોર્યા તત્યા તતે ભવતિ વિકૃતિ કાપી ભિન્ના તથેવ કાળ ક્ષેત્ર પ્રમુખમપિ યત્તત ભિન્નમ મતમ વે ભિન્નમ ભિન્નમ નિજ ગુણલા નિજ ગુણ કલારમ કૃતમ સર્વમે તત્. પદ્મનંદી આચાર મહારાજ દિગંબર સંત વનવાસી આનંદમાં ધૂળનારા અતિન્દ્રિય આનંદના ઉગ્ર વેદન કરનારા એ કે છે કે મારું એવું મંતર છે, મારો એવો નિર્ણય છે કે આત્મા જુદો છે અને તેની પાછળ પાછળ જનારું કર્મ જુદું છે. જોયું કર્મ આત્મા લઈ જાય છે એમ નહીં, તેમ કર્મ આત્માને લઈ જાય છે એમ નહીં, આત્મા આત્માને કારણે આમ જાય પ્રભાવ, અને કર્મ કર્મ જળ એને કારણે જાય આમ. આત્મા કર્મને લઈને જાય ને કર્મ ને આત્મા લઈ જાય, કર્મને આત્મા લઈ જાય. એટલે બધી વાતો એકલો સ્વભાવ બતાવ્યો છે, એકલો સ્વભાવ બતાવો છે ને બતાવાય. અહીં તો દ્રવ્યને સદન પરથી ભિન્ન બતાવવું છે. દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયથી અલંકૃત સ્વતંત્ર બિરાજમાન છે, પરની હારે કાંઈ સંબંધ. ભાષા કેવી કરી જોયું, તેની પાછળ પાછળ જનારું. પછી એમને આત્મા એ રાગ હતો અને બંધાયેલું માહિતી, એને લઈને કર્મને હારી જવું પડે છે. કર્મ તો જળ પરદ્રવ છે, પરદ્રવને આત્માને લઈને જવું પડે એમ નથી, તો પોતાને કારણે કર્મદ્રવ જાય છે. આત્માને કર્મદ્રવ નરકમાં લઈ જાય છે સમજી તેને એમ નથી,
જવું છે
એની પર્યાયની યોગ્યતાથી ગતિ કરીને જાય છે. કર્મ તો પરદ્રવ છે, પરદ્રવનો તો આમાં અભાવ છે, અભાવ એનો ભાવ હલાવીને લઈ જાય છે તે બને. સમજાવું કઈ એમ કે શાણી રાજા સાઈ સમકીથી તીર્થંકર પણ બાંધ્યું છે, એને કઈ નર્કમાં જવું છે તો કર્મ બાંધ્યું લઈ જાય એમ નથી, એટલે પોતાની યોગ્યતાથી તે સમયની પર્યાય આમ ગતિ કરે. અને કર્મ પણ કર્મને કારણે હારે આવે છે, આત્મા ને બાંધેલું હતું નિમિત્ત તરીકે માટે હારે આવે છે એમ. એનો રજકણનો સ્વભાવ જ પાછળ પાછળ પોતાને કારણે ગતિ કરવાનો. મારી વાત આત્મા અંદર આમ ગતિ કરે તો શરીરને લઈને કરે એમ નહીં, અને આત્મા છે માટે શરીર આમ ગતિ કરે આમ એમ નહીં, શરીર શરીરને કારણે ગતિ કરે, આત્મા આત્માને કારણે ગતિ કરે એમ કહે છે. કારણ કે દરેક દ્રવ પોતાના ગુણ ને પર્યાયથી અલંકૃત છે, એનાથી સહિત છે, પરના પર્યાય ગુણ સહિત નથી. કર્મના ઉદયની પર્યાયને લઈને અહીં પર્યાય થાય છે ગતિ કરવા એમ નથી એમ કે છે. આત્મા જુદો અને તેની પાછો પાછો જનાવ કર્મ જુદું છે. આત્મા અને કર્મની અતિ નિકટતાથી નિમિત્તની સંબંધ કે છે. જે વિકૃતિ થાય કર્મનું નિમિત્ત ને નૈમિત્તિકમાં જે રાગ દ્વેષ થાય તે પણ તેવી જ રીતે જુદી છે. જેમ કર્મ જુદું છે એમ ભગવાન આત્માથી એ પુણ્યપાપનો વિભાગ પણ તદ્દન જુદો છે. સમજાવું થાય. એવું જે જીવ સ્વરૂપ એની અંતરદ્રષ્ટિનો અનુભવ કરવો એનું નામ સંકેત ને જ્ઞાન છે. બરાબર. આત્મા અને કર્મની અતિ નિકટતાથી કાયમ રહેનારું છે ને આર્ય નારી શરીર તો હોય ન હોય કોઈ વખતે જે વિકૃતિ થાય તે પણ તેવી જ રીતે કર્મથી જેમ આત્મા જુદો એમ વિકારથી પણ જુદો છે. એ વિકૃતિ પણ જુદી જ છે એમ કે છે. હવે કાળ ક્ષેત્ર દ્રવ જુદો ભાવ જુદો તો કાળ ક્ષેત્ર પણ દુનિયાના આત્માથી તદ્દન જુદા છે. દ્રવ જુદું વિકારી ભાવ જુદો તો જગતના કાળ અને ક્ષેત્રો પણ તદ્દન જુદા છે. દ્રવ ક્ષેત્ર કાળ ચાર ભાવ તદ્દન જુદા. કાળ ક્ષેત્ર આદિ જે છે તે પણ આત્માથી જુદા છે. કાળ નામનું દ્રવ્ય ક્ષેત્ર આકાશ વગેરે તદ્દન જુદા છે. નિજ નિજ ગુણ કળાથી અલંકૃત દરેક દ્રવ્ય પોતપોતાની ગુણને કવાય તે પર્યાય એનાથી શોભિત યુક્ત એ બધું જુદી જુદું છે. કોઈને કાંઈ સંબંધ છે કે નિમિત્ત સંબંધ નો અર્થ કાંઈ છે નહીં. દુનિયાના દ્રવ્યો જુદા એનું ક્ષેત્ર જુદું એનો કાળ જુદો એનો ભાવ. આત્માના પોતાના દ્રવ્યમાંથી દ્રવ્યનો આશ્રય કરતા પર્યાય નિર્મળ થાય એની છે વિભાવ એનો નહીં. એવો આત્મા શુદ્ધ ચૈતન્ય વસ્તુ પરથી નિરાળો એને પર્યાય દ્વારા એને દ્રવ્યને પકડવું. કારણ એની પર્યાય ચૈતી દ્રવ્ય છે. એ પર્યાય દ્વારા દ્રવ્યને અનુભવવું એનું નામ સંકિત અને ધર્મ વેરી કહેવામાં આવે.